ભરતજી કોઈ આત્મશ્લાઘા નથી કરી રહ્યા, પણ જેને આત્મ સમીક્ષા કહેવાય, હું મારા હૃદયથી હું મારી જાતે કેવો છું, બહુ મોટા નથી બતાવ્યા કે હું રાજકુમાર છું, રામનો ભય છું, અયોધ્યાપતિનો હું હવે શાસક થવાનો છું, એવું કોઈ નહીં. પણ ભરતજીનું હૃદય ભક્ત હૃદય છે, અને એટલે જ ભગવાન પ્રત્યેની પોતાની ભક્તિમાં ભક્ત હંમેશા એટલું જ સમજે, ભગવાન જ શ્રેષ્ઠ છે આ જગતમાં. ભગવાન સિવાય કાંઈ પણ કોઈ પણ મોટું નથી. માણસ ગમે એટલું ભક્તિ કરતો હોય, પણ પોતાની જાતને તો આમ ઊંચી રાખવા પ્રયત્ન કરે જ, થોડો ઘણો પ્રયત્ન કરે, હું ભગવાનનો ભક્ત છું, રામનો અતિપ્રિય છું, આમ કરીને થોડોક અહંકાર તો બતાવી દે. પણ ભરતજીએ પોતાના હૃદયની અંદર જે નમ્રતાનો દીનતાનો દાગીનો પહેરી લીધો છે, બીજા ઘરેણા તો ઘણા હોય, પણ દીનતાનો દાગીનો, દીનતાનું ઘરેણું એ માણસને ખૂબ વધારે શોભાવે છે, સુંદર દેખાડે છે. આ બધા બીજા ઘરેણા એટલા સુંદર નહીં દેખાડે કે જેટલા માણસનો દીનતાનો દાગીનો જેને કહેવાય, જેણે નમ્રતા, વિવેક, વિનય આ દાગીના જેણે પહેર્યા છે ને, એ જ સાચી રીતે શોભશે, ભગવાનને એ જ પ્રિય લાગશે. ભગવાને પોતે કહી દીધું કે ભરત જેવો પ્રિય મને બીજો કોઈ નથી. અને લક્ષ્મણજીએ જ્યારે ભરતજી માટે કંઈ પણ બોલ્યા છે ને, ત્યારે કહ્યું કે લક્ષ્મણ શાંત રહે ભાઈ, તે હજુ ભરતને ઓળખ્યો નથી, ભરતજીને ઓળખવામાં સમય લાગશે. આમ કહીને ભગવાને પણ ભરતજીનો હંમેશા આદર કર્યો છે, હંમેશા આદર કર્યો છે. અને એ છતાંય ભરતજી પોતાની જાતને સહેજ પણ ઊંચી દેખાડવા માટે અહંકાર એમણે પ્રદર્શિત કર્યો નથી. ભક્ત છે, ભક્ત હંમેશા ભગવાનના સાનિધ્યમાં પોતાની જાતને નિમ્ન જ બતાવે. અને અત્યારે સમગ્ર અયોધ્યા ભગવાન રામના વિયોગે દુખી છે. ભરતજી એક આખી અયોધ્યાનો સહારો છે, ભરતજી ઉપર મીટ માડીને આશા રાખીને બેઠા છે બધા જ, કે હવે અમને બધાને ભરતજી સંભાળે. પણ ભરતજી એમ વિચારે કે હું બીજાને સંભાળવાનો કોણ, મને જ ભગવાન સંભાળતો હોય ત્યાં. તો ભરતજીએ ભગવાનનું મહાત્મ્ય વધારી, ભક્ત જ ભગવાનનું મહાત્મ્ય બતાવી શકતો હોય છે. અને ભક્ત જેટલો ભગવાનને ભજશે અને ભગવાનની અંદર શ્રદ્ધા રાખશે, એટલી જ ભગવાનની ઊંચાઈ વધી જાય. ભગવાનની ઊંચાઈ વધારનાર હોય તો ભક્ત છે, જેટલી ઊંચાઈ વધારી હોય એટલી ભક્ત વધારી શકશે. ભગવાન તો સર્વત્ર છે, સર્વવ્યાપક છે, પણ છતાંય એનો મહિમા બતાવનાર હોય તો એકમાત્ર ભક્ત. અને અહીંયા ગાડી ભરતજી પોતાની જાતને એટલું જ કહી દે છે, હું તો ઘણો જ નાનો છું. હું મારી જાતને હવે કેવી રીતે તમારી તમારા બધા વચ્ચે પરિચય આપું, મારી જાતનો, મારી જાતનો પરિચય આપવો હોય ને તો હું એટલું જ કહીશ કે મારા હૃદયની પથ્થરતા, કઠોરતા હું ક્યાં સુધી વર્ણવું. આ બધાનો નિમિત્ત હું છું, અને છતાં બધાને હું જોઈ બેઠો બેઠો જોયા કરું છું. કેવો નિર્લજ્જ છું, કેવો પથ્થર હૃદયનો છું. પથ્થર હૃદય નહીં, પથ્થરથી પણ જે આગળ વધારેમાં વધારે કઠોર હોય, સખ્ત હોય, ત્યાં સુધી લઈ જાય છે. નિદરી કુલીશ. અરે વજ્રને પણ શરમ આવે એવું કઠોર હૃદયનો હું છું. વજ્ર જેવું કઠોર આ જગતમાં બીજું કોઈ નથી, અને છતાંય વજ્રને પણ જે લહી બળાઈ વજ્ર કરતા પણ ઊંચાઈ બતાવી દીધી મારા હૃદયે, કાટલો કઠોર છું. વજ્ર કોઈ વશાતમાં નથી. કેમ કે આટલા બધાના આખી અયોધ્યાના હૃદય ભાગી નાખ્યા છે, દરેક માણસને તોડી નાખ્યો. અરે મારા દશરથજીને તો સાવ ગુમાવવા પડ્યા મારા પથ્થર જેવા હૃદયને કારણે. ભગવાનને વનવાસમાં જવું પડ્યું અને હું અહીંયા બેઠો છું. મેં બેઠ રહેવું દેખ સબ જાય, હું અહીંયા બેઠો બેઠો આ જોઈ રહ્યો છું. એટલે પોતાની જાતને એટલી નિષ્ઠુરતાની અંદર નીચેમાં નીચે મૂકી દીધી. તૃણાદપી સુની છે ન, હું તલખણા કરતા પણ હલકો છું. તલખણું પણ એમાં વજન હોય, પણ હું તો એથી પણ મારામાં કોઈ વજન, હું કઈ કહેવા માત્ર છું નહીં. વહેતાને વાળો બાહ્ય ગ્રહી, મારામાં કશું જ નથી, કઈ જ નથી, કઈનું હું પોતે પણ કઈ નથી. જે છે તે મારો ભગવાન છે, અને તે છતાંય આ બધું કઠણ કાળજાથી હું જોઈ રહ્યો છું અને સહન કરી રહ્યો છું, એ મારી મૂર્ખતા છે. કરું શું હવે? કારજ તે
કારજ કઠિન,
કારણ તે કારજ કઠિન. કાર્ય કારણ, ક્રિયા કર્મ અને કારણ આ ત્રણ હોય છે. એ બહુ કરતા હોય, કાર્ય હોય અને કરણ. તો અહીંયા આગળ જે કાર્ય છે એ કાર્ય એટલું કઠણ નથી, પણ એની અંદર કારણ છે, કારણ કરતા કાર્ય વધારે કઠણ છે. એક આખો સૃષ્ટિનો એક સિદ્ધાંત છે, કાર્યકારણ સિદ્ધાંત એને કહેવામાં આવે. કોઈ પણ કાર્ય કારણ વગર સંભવી શકતું નથી, આ સિદ્ધાંત છે. કઈ પણ કારણ હોય તો જ એ કામ થાય. મનમાં કુભાવ ઉત્પન્ન થયો તેની પાછળ કોઈ કારણ કામ કરતું જ હોય. કોઈ પણ પરિસ્થિતિ કાર્ય કારણના દોષથી જ ઉત્પન્ન થતી હોય છે. તો એ સિદ્ધાંત તુલસીજીએ ભરતજીના મુખથી અહીંયા આગળ કેવડાયો છે. કશું જ એમને બનતું નથી, કારણ હોય તો જ એ શક્ય છે. કારણ તે કારજ કઠિન, કારણ બહુ નાનું હોય પણ કાર્ય મોટું થઈ ગયું. અહીંયા કારણ કયું છે? આખો જે આખી જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એનું કારણ શું છે? મહારાજ દશરથજીએ બે વરદાન આપવા કહેલ, આપવાના કહેલા કૈકેયીજીને, અને કૈકેયીજીએ એ બે વરદાન માગ્યા, એ કારણ કે રામ વનવાસ અને ભરતને. પણ ભરતજીએ ન્યાય તોડ્યો છે ને, વકીલોની માફક ન્યાય તોડ્યો છે, એમને નથી તોડ્યો. ભરતજીએ પહેલા પૂછ્યું છે સભાની અંદર કે ગુરુજી હું આપને એ પૂછું છું કે માં કૈકેયીએ વરદાન માંગ્યા ત્યારે કયું વરદાન પહેલું માંગ્યું હતું? રામને વનવાસ જવાનું કે ભરતને ગાદી આપવાનું? જો રામને વનવાસ જવાનું પહેલું માંગી લીધું હોય તો ભરતને ગાદી આપવાનો અધિકાર કોનો હતો? રાજાનો. અને રાજાનો હતો જે વડીલ છે મોટાભાઈ રામ. તો રામને, રામ વનમાં ગયા પછીથી હું ગાદી કેવી રીતે સંભાળી શકું? એમની આજ્ઞા નથી મળી. આમ કારણ અને કાર્ય કારણનો જે આખો સંબંધ છે ફરજીએ એલએલબી કરેલું હશે તો જ એમણે આખી ઝીણામાં ઝીણી વાત શોધી કાઢીને આમ સ્પષ્ટ કરીને મૂકી દીધી. અહીં કાર્યકારણ નો આખો જે સિદ્ધાંત છે એ સમગ્ર સૃષ્ટિને લાગુ પડે છે. એટલે ભરતજીએ વશિષ્ઠજી મહારાજને પૂછ્યું કે આ બે વરદાનમાં પહેલું વરદાન કયું માંગવામાં આવ્યું હતું, અને જો પહેલો મને રાજા બનાવવા દીધો હોત, પહેલું વરદાન માંગ્યું ભરતને રાજ અને પછી રામ વનગમન, તો પછી તો રાજા તરીકે હું એમ કહી દત કે રામને વનમાં નથી જવાનું. બંને રીતે એટલે કાર્ય કારણ, પણ આ કારણ શું છે આખા એનું, આખા પ્રસંગનું? તો કારણ એ જ કઈ કે આ બે વરદાન માંગ્યા હતા, અને એ કારણને લીધે જ. એટલે કારણ બહુ નાનું છે, પણ જે ત્યાર પછી જે આખી ક્રિયા થઈ, મહારાજ દશરથજી સ્વધામ ગયા, ભગવાનને વનવાસમાં જવું, એ કારણ, એ કાર્ય અત્યંત કઠણ છે.